આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો અને પશ્ચિમ બંગાળમાં 152 મત વિસ્તારો માટે મોટા પાયે મતદાન થયું. સરકાર પશ્ચિમ એશિયાના સંકટને કારણે નાગરિકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જર્મન ઉદ્યોગને ભારત સાથે સહવિકાસ અને સહઉત્પાદન માટે સહયોગ કરવા આમંત્રણ આપ્યું. ભારતે ફ્રેન્ચ એરપોર્ટ પરથી પસાર થતા ભારતીય નાગરિકો માટે વિઝા મુક્ત પરિવહનની જાહેરાતનું સ્વાગત કર્યું. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો અને પશ્ચિમ બંગાળમાં 152 મત વિસ્તારો માટે મોટા પાયે મતદાન થયું હતું. તમિલનાડુમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 82.24% મતદાનનો રેકોર્ડ નોંધાયો છે. 38 જિલ્લાઓમાંથી 30 જિલ્લામાં 80% વધુ મતદાન થયું છે. રાજ્યના પશ્ચિમી જિલ્લાઓમાં રાજ્યના અન્ય ભાગો કરતાં વધુ મતદાન થયું છે. કરૂરમાં મતદાન 89% મતદાન થયું. ચેન્નઈ જિલ્લામાં 16 બેઠકોમાંથી 83.44% મતદાન થયું છે અને 12 બેઠકોમાંથી 80% વધુ મતદાન થયું છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાનના પ્રથમ તબક્કામાં લગભગ 90% મતદાન નોંધાયું છે. દક્ષિણ દિનાજપુરમાં 93.12% મતદાન સાથે આગળ છે. મતગણતરી આવતા મહિનાની 4 તારીખે આસામ, કેરળમ અને પોન્ડિચેરી વિધાનસભા ચૂંટણીઓ સાથે થશે. મહારાષ્ટ્રમાં બારામતી અને રાહુરી વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. બારામતીમાં સરેરાશ 52.44% મતદાન થયું છે, જ્યારે રાહુરીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 50.68% મતદાન થયું છે. ગુજરાતના ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું, જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં આશરે 54.42% મતદાન નોંધાયું હતું. બધા કેન્દ્રોમાંથી ડેટાના સમાધાન પછી અંતિમ આંકડામાં થોડો વધારે થવા ધારણા છે. કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે હતો. સમગ્ર વિસ્તારમાં 306 જેટલા મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા અને સરળ મતદાન સુનિશ્ચિત કરવા માટે 1500થી વધુ સ્ટાફ સભ્યોને તૈનાત કરવામાં આવ્યા હતા. 2 વખતના વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાનને કારણે પેટા ચૂંટણી જરૂરી બની હતી. સરકારે આજે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાના સંકટને કારણે વિકસતી પરિસ્થિતિ વચ્ચે નાગરિકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા માટે તે પ્રતિબદ્ધ છે. નવી દિલ્હીમાં આંતરમંત્રીય બ્રીફિંગને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે
हमारे घरेलू एलपीजी सप्लाईज नॉर्मल है. कल भी 52 लाख से अधिक घरों को एलपीजी सिलेंडर्स की सप्लाई की गई है. बुकिंग पहले से अब कम हुई है, लगभग 44 से 45 लाख के करीब प्रति रोज बुकिंग हो रही है. और जो हमारा डीएसी या डिलीवरी ऑथेंटिकेशन कोड है उसके साथ लगभग 94% डिलीवरी की जा रही है. इसका महत्व ये है कि इससे डायवर्जन को रोकने में काफी मदद मिल रही है.
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે માહિતી આપી કે
મુજે યે બતાતે હુએ ખુશી હો રહી હૈ કે ઉન વિદેશી ઝંડે વાલે જહાજો પર ગોલીબારી મેં કોઈ ભી ભારતીય નાવિક ઘાયલ નહીં હુઆ હૈ. ઇસ ક્ષેત્ર મેં મૌજૂદ સભી ભારતીય નાવિક સુરક્ષિત હૈ. કંટ્રોલ રૂમ મેં હમને કુલ 7403 કોલ્સ ઓર 15600 સે જ્યાદા ઈમેલ કા પ્રબંધન કિયા હૈ. પિછલે 24 ઘંટો મેં હમે 161 કોલ ઓર 320 ઈમેલ મિલે હૈ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 26મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 133મી કડી હશે. આ કાર્યક્રમ માટે લોકો પોતાના વિચાર, મંતવ્ય ટોલ ફ્રી નંબર 1800117800 પર તેમજ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી પણ ઓનલાઈન મોકલી શકે છે. શ્રોતાઓ 1922 પર મિસ્ડ કોલ કરીને સીધા જ પ્રધાનમંત્રીને પોતાના મંતવ્ય મોકલી શકે છે. મંતવ્ય મોકલવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં પરંપરાગત કલા સ્વરૂપોના કલાકારોના એક જૂથને મળ્યા અને તેમની કલાકૃતિ નિહાળી. કાવિ, નિર્મલ, માતાની પછેડી અને ગૌંડ જેવા વિવિધ કલા સ્વરૂપોમાં કામ કરતા 13 કલાકારો રાષ્ટ્રપતિ ભવનમાં તેમના આર્ટિસ્ટ ઇન રેસિડન્સ પ્રોગ્રામ હેઠળ રોકાયા છે. આર્ટિસ્ટ ઇન રેસિડન્સ પ્રોગ્રામ એ ભારતની કલાત્મક પરંપરાઓની ભાવનાની ઉજવણી છે અને સાંસ્કૃતિક ઓળખ જાળવવા અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપવા જીવંત કલા પરંપરાઓની મહત્વપૂર્ણ ભૂમિકાની પુષ્ટિ કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે જણાવ્યું કે ભારતે છેલ્લા દાયકામાં વ્યાપારને સરળ બનાવવા અને દેશને રોકાણ માટે આકર્ષક સ્થળ બનાવવા માટે અનેક માળખાકીય સુધારા હાથ ધર્યા છે. જર્મનીના મ્યુનિકમાં સંરક્ષણ રોકાણકારો સમિટમાં ભારત અને જર્મનીના સંરક્ષણ ઉદ્યોગ સાહસિકોને સંબોધતા શ્રી સિંહે જર્મન ઉદ્યોગને ભારત સાથે સહવિકાસ અને સહઉત્પાદન માટે સહયોગ કરવા આમંત્રણ આપ્યું હતું, ખાસ કરીને વિશિષ્ટ ટેકનોલોજીના ક્ષેત્રમાં. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારતીય કંપનીઓ અદ્યતન રડાર અને સેન્સર ટેકનોલોજી, AI સક્ષમ માનવરહિત હવાઈ પ્રણાલીઓ અને ઉચ્ચ શક્તિવાળા લો ફ્રીકવન્સી અંડર વોટર ટ્રાન્સમીટર સહિતના ક્ષેત્રોમાં સહવિકાસ અને સહઉત્પાદન માટે જર્મન કંપનીઓ સાથે જોડાવા આતુર છે. ભારતે ફ્રેન્ચ એરપોર્ટ પરથી પસાર થતા ભારતીય નાગરિકો માટે વિઝા મુક્ત પરિવહનની જાહેરાતનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે જણાવ્યું કે
इस साल फरवरी में मुंबई बैठक के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी और राष्ट्रपति मैक्रों के बीच भारतीय पासपोर्ट जो भारतीय नागरिक सिर्फ हवाई मार्ग से फ्रांस की मुख्य भूमि से होकर गुजरेंगे, उन्हें अब ट्रांजिट वीजा की जरूरत नहीं होगी.
विद इफेक्ट फ्रॉम 10 अप्रैल 2026.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે કતારના વિદેશ વેપાર રાજ્યમંત્રી ડોક્ટર અહેમદ બિન મોહમ્મદ અલ સૈયદ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ સપ્લાય ચેઇન ટકાઉપણું વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી. તેમણે ભવિષ્યમાં ભારત અને કતાર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની ઉત્સુકતા પણ વ્યક્ત કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે વિશ્વ જટિલ ભૂરાજકીય પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ભારત આફ્રિકા ભાગીદારી મહત્વપૂર્ણ બની જાય છે. તેમણે કહ્યું કે આજે આફ્રિકા ભારતની વિદેશ નીતિમાં કેન્દ્રીય સ્થાન ધરાવે છે અને ભારતે તાજેતરના વર્ષોમાં આફ્રિકામાં તેના રાજદ્વારી પગલાંનો વિસ્તાર કર્યો છે. ડોક્ટર એસ જયશંકરે 28-31 મે દરમિયાન યોજાનાર ઇન્ડિયા આફ્રિકા ફોરમ સમિટના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કરતી વખતે આ વાત કહી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં યુનાઇટેડ કિંગડમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ચર્ચા પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા મુદ્દાઓ તેમજ ભારત યુકે સહયોગને વધુ ગાઢ બનાવવા પર કેન્દ્રિત હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આજે નવી દિલ્હીમાં દેશભરમાં ચાલી રહેલા એરપોર્ટ પ્રોજેક્ટ્સની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. તેમણે જણાવ્યું કે સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે ડિજિટલ રીઅલ ટાઇમ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા દરેક પ્રોજેક્ટનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. શ્રી નાયડુએ જણાવ્યું કે દૂરસ્થ અને પડકારજનક ભૌગોલિક વિસ્તારોમાં એરપોર્ટ વિકાસ પ્રોજેક્ટ્સ પ્રાદેશિક જોડાણને વધુ મજબૂત કરવા અને પ્રાદેશિક આર્થિક તકોને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ માળખાગત સુવિધા છે. ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય એરપોર્ટ એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા, એકીકૃત ટેકનોલોજી અને ટકાઉપણાના માપદંડ તરીકે ઉભરી આવ્યા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ અનુસાર ચેન્નઈ સુપર કિંગ્સે 4 ઓવરમાં 1 વિકેટે 51 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો અને પશ્ચિમ બંગાળમાં 152 મત વિસ્તારો માટે મોટા પાયે મતદાન થયું. સરકાર પશ્ચિમ એશિયાના સંકટને કારણે નાગરિકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો તે માટે પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જર્મન ઉદ્યોગને ભારત સાથે સહવિકાસ અને સહઉત્પાદન માટે સહયોગ કરવા આમંત્રણ આપ્યું. ભારતે ફ્રેન્ચ એરપોર્ટ પરથી પસાર થતા ભારતીય નાગરિકો માટે વિઝા મુક્ત પરિવહનની જાહેરાતનું સ્વાગત કર્યું. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.